એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એટલે ઇતિહાસના એક એવા સમયગાળા પર નજર કરવાના છીએ જેણે યુરોપને અને કદાચ આખી દુનિયાને બદલી નાખી. હું વાત કરી રહ્યો છું રિફોર્મેશનની.
હા, અને આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આપણે આધાર લઈ રહ્યા છીએ ઇતિહાસકાર પીટર માર્શલના કામનો, ખાસ કરીને એમનું પુસ્તક ધ રિફોર્મેશન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર, અને આ વિષય આજે પણ એટલો જ પ્રસ્તુત છે, ખરું ને?
ચોક્કસ. રિફોર્મેશન એ કંઈ ખાલી 16મી સદીની ધાર્મિક માથાકૂટ નહોતી, એના પડઘા તો આજેય સંભળાય છે. તમે જુઓ, ધર્મ અને રાજકારણના સંબંધો, વ્યક્તિગત ચેતના, આધુનિક સમાજના પાયા, આ બધું ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલું છે.
એટલે આ ચર્ચા આપણને આપણો વર્તમાન સમજવામાં પણ મદદ કરી શકે છે.
બિલકુલ.
તો ચાલો શરૂ કરીએ. પીટર માર્શલની નજરે રિફોર્મેશનની આ જટિલ દુનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો લેખક વિશે થોડી વાત થઈ જાય. કોણ છે આ પીટર માર્શલ? એમનો અભિગમ કેમ આટલો ખાસ ગણાય છે?
પીટર માર્શલ, જુઓ, બ્રિટનના બહુ જાણીતા ઇતિહાસકાર છે. એમની મુખ્ય નિપુણતા પ્રારંભિક આધુનિક યુરોપ અને ધર્મના ઇતિહાસમાં છે. અત્યારે તો એ યુનિવર્સિટી ઓફ વોર્વિકમાં પ્રોફેસર છે.
અને એમની શૈક્ષણિક કારકિર્દી પણ ઘણી પ્રભાવશાળી રહી છે. કેમ્બ્રિજ, ઓક્સફર્ડ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. પણ ઇતિહાસકાર તરીકે એમની શૈલીમાં શું અલગ છે?
એમની ખાસિયત છે એમનો બહુ પરિમાણીય દ્રષ્ટિકોણ. એટલે કે એ ઇતિહાસને ખાલી રાજા રાણીઓ કે ધર્મગુરુઓની વાત નથી ગણતા. એ રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, લોકોના રોજિંદા અનુભવો, આ બધાને સાથે લઈને ચાલે છે.
ઓહ, એટલે પેલી સીધી સાધી વાર્તા નહીં કે એક ખરાબ ચર્ચ હતું ને, પછી લ્યુથર આવ્યા ને બધું સુધરી ગયું.
ના ના, બિલકુલ નહીં. માર્શલ આવી સરળ વાર્તાઓને પડકારે છે. એ ભાર મૂકે છે કે ઇતિહાસ કેટલો જટિલ, અણધાર્યો અને ઘણીવાર વિરોધાભાસી હોય છે. રિફોર્મેશન કોઈ એક દિશામાં જતી ઘટના નહોતી. એ તો ઘણા બધા પરિબળોનું, મતલબ કે સંજોગો અને નિર્ણયોનું પરિણામ હતું, જે કદાચ સાવ જુદું પણ હોઈ શક્યું હોત.
અને સામાન્ય લોકોના અનુભવો પર પણ ધ્યાન આપે છે એમને?
હા, ખૂબ જ. મૂળ સ્ત્રોતો અને સામાન્ય જનતા પર શું વીતી એ એમના વિશ્લેષણના કેન્દ્રમાં હોય છે, એટલે એમનું ચિત્રણ વધુ વાસ્તવિક લાગે છે.
રસપ્રદ. તો આ દૃષ્ટિકોણથી માર્શલ રિફોર્મેશન વિશે મૂળ શું કહેવા માંગે છે? પુસ્તકનો મુખ્ય વિચાર શું છે?
માર્શલનો મુખ્ય તર્ક એ છે કે રિફોર્મેશનને કોઈ એક ઘટના, જેમ કે 1517માં લ્યુથરને 95 થીસીસ તરીકે ન જોવાય. એ તો શરૂઆત હતી. હકીકતમાં આખી વસ્તુ ધાર્મિક, રાજકીય, સામાજિક પરિવર્તનની એક બહુ લાંબી, ગૂંચવણભરી અને ઘણીવાર દુઃખદાયક પ્રક્રિયા હતી.
અને એના પરિણામો પણ અણધાર્યા હતા એમ? જે વિચાર્યું હતું એના કરતાં કંઈક અલગ જ થયું?
હા, મોટાભાગે એવું જ. માર્શલ સ્પષ્ટ કરે છે કે આ કોઈ સારા પ્રોટેસ્ટન્ટનો ખરાબ કેથોલિક પર વિજય નહોતો. એ તો જુદા જુદા વિચારો, ચળવળો, રાજકીય દાવપેચ, ટેકનોલોજી, ખાસ કરીને પ્રિન્ટિંગ પ્રેસ, આ બધાના મિશ્રણથી આકાર પામેલી વસ્તુ હતી.
એટલે જેને ગૂંચવણભરી, લાંબી અને પીડાદાયક પ્રક્રિયા કહે છે.
બરાબર. પુસ્તકનો હેતુ પણ આ જ છે, સામાન્ય વાચકને આ જટિલતા સમજાવવી. ખાલી મોટા નેતાઓની વાતો નહીં, પણ સમગ્ર ચિત્ર આપવું.
તો ચાલો આ પ્રક્રિયાના જુદા જુદા પાસાઓને થોડા વધુ ઊંડાણથી જોઈએ. માર્શલ શરૂઆત ક્યાંથી કરે છે? રિફોર્મેશન પહેલાનું યુરોપ કેવું હતું?
માર્શલ આપણને સીધા એ સમયમાં લઈ જાય છે, લેટ મિડિવિલ યુરોપ. અને અહીં પણ એ કોઈ એકતરફી ચિત્ર નથી આપતા. એ સમયના કેથોલિક ચર્ચને ખાલી ભ્રષ્ટ કહી દેવાને બદલે એને એક જીવંત સંસ્થા તરીકે જુએ છે. હા, એમાં પડકારો હતા, મુશ્કેલીઓ હતી, પણ લોકોમાં ધર્મ માટે ઊંડી આસ્થા હતી.
એટલે એક તરફ લોકો મુક્તિ માટે, સ્વર્ગ માટે ચિંતિત હતા અને ચર્ચે બતાવેલા રસ્તા અપનાવતા હતા, જેમ કે પ્રાર્થના, દાન, સંતોની પૂજા.
હા, એ બધું હતું. પણ સાથે સાથે ચર્ચની કેટલીક બાબતો, ખાસ કરીને પાદરીઓની સંપત્તિ, એમનું આચરણ, એના વિશે અણગમો પણ વધી રહ્યો હતો.
પેલો એન્ટીક્લેરિકલિઝમ વાળો મુદ્દો.
બરાબર. અને એ સમયે ઇરેસ્મસ જેવા વિદ્વાનો પણ હતા, જે ખ્રિસ્તી માનવવાદની વાત કરતા હતા. ચર્ચમાં અંદરથી સુધારો થાય, બાઇબલના મૂળ સંદેશ તરફ પાછા વળીએ એવી વાતો કરતા હતા. એટલે જમીન તો તૈયાર થઈ જ રહી હતી પરિવર્તન માટે. માર્શલનું એક વાક્ય છે ને, રિફોર્મેશનને સમજવા માટે સુધારકો શું સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમજવું જરૂરી છે.
અને આ જમીન પર પેલો મોટો ધડાકો કર્યો માર્ટિન લ્યુથરે. લ્યુથરની ભૂમિકા વિશે માર્શલ શું કહે છે?
માર્શલ લ્યુથરને એક બહુ જ શું કહેવાય જટિલ વ્યક્તિત્વ તરીકે જુએ છે. એ લ્યુથરની અંગત આધ્યાત્મિક મથામણ પર ધ્યાન દોરે છે. કેવી રીતે એક યુવાન સાધુ પોતાના પાપોના બોજ નીચે દબાયેલો હતો, ઈશ્વરના ન્યાયથી ડરતો હતો,
અને એમાંથી જ એને પેલો વિચાર આવ્યો સોલા ફીડે, માત્ર શ્રદ્ધાથી જ મુક્તિ મળે.
હા, એ બધું હતું, પણ સાથે સાથે ચર્ચની કેટલીક બાબતો, ખાસ કરીને પાદરીઓની સંપત્તિ, એમનું આચરણ, એના વિશે અણગમો પણ વધી રહ્યો હતો.
પેલો એન્ટીક્લેરિકલિઝમ વાળો મુદ્દો,
બરાબર. અને એ સમયે એરાસ્મસ જેવા વિદ્વાનો પણ હતા જે ખ્રિસ્તી માનવવાદની વાત કરતા હતા. ચર્ચમાં અંદરથી સુધારો થાય, બાઇબલના મૂળ સંદેશ તરફ પાછા વળીએ એવી વાતો કરતા હતા. એટલે જમીન તો તૈયાર થઈ જ રહી હતી પરિવર્તન માટે. માર્શલનું એક વાક્ય છે ને, રિફોર્મેશનને સમજવા માટે સુધારકો શું સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમજવું જરૂરી છે.
અને આ જમીન પર પેલો મોટો ધડાકો કર્યો માર્ટિન લ્યુથરે. લ્યુથરની ભૂમિકા વિશે માર્શલ શું કહે છે?
માર્શલ લ્યુથરને એક બહુ જ શું કહેવાય જટિલ વ્યક્તિત્વ તરીકે જુએ છે. એ લ્યુથરની અંગત આધ્યાત્મિક મથામણ પર ધ્યાન દોરે છે. કેવી રીતે એક યુવાન સાધુ પોતાના પાપોના બોજ નીચે દબાયેલો હતો, ઈશ્વરના ન્યાયથી ડરતો હતો,
અને એમાંથી જ એને પેલો વિચાર આવ્યો સોલા ફેડે, માત્ર શ્રદ્ધાથી જ મુક્તિ મળે.
હા, એ બધું હતું, પણ સાથે સાથે ચર્ચની કેટલીક બાબતો, ખાસ કરીને પાદરીઓની સંપત્તિ, એમનું આચરણ, એના વિશે અણગમો પણ વધી રહ્યો હતો.
પેલો એન્ટીક્લેરિકલિઝમ વાળો મુદ્દો.
બરાબર. અને એ સમયે એરેસ્મસ જેવા વિદ્વાનો પણ હતા જે ખ્રિસ્તી માનવવાદની વાત કરતા હતા. ચર્ચમાં અંદરથી સુધારો થાય, બાઇબલના મૂળ સંદેશ તરફ પાછા વળીએ એવી વાતો કરતા હતા. એટલે જમીન તો તૈયાર થઈ જ રહી હતી પરિવર્તન માટે. માર્શલનું એક વાક્ય છે ને, રિફોર્મેશનને સમજવા માટે સુધારકો શું સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમજવું જરૂરી છે.
અને આ જ જમીન પર પેલો મોટો ધડાકો કર્યો માર્ટિન લ્યુથરે. લ્યુથરની ભૂમિકા વિશે માર્શલ શું કહે છે?
માર્શલ લ્યુથરને એક બહુ જ, શું કહેવાય, જટિલ વ્યક્તિત્વ તરીકે જુએ છે. એ લ્યુથરની અંગત આધ્યાત્મિક મથામણ પર ધ્યાન દોરે છે. કેવી રીતે એક યુવાન સાધુ પોતાના પાપોના બોજ નીચે દબાયેલો હતો, ઈશ્વરના ન્યાયથી ડરતો હતો,
અને એમાંથી જ એને પેલો વિચાર આવ્યો સોલા ફેડે, માત્ર શ્રદ્ધાથી જ મુક્તિ મળે.
હા, અને આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, કારણ કે એણે ચર્ચની આખી મુક્તિની અર્થવ્યવસ્થા, સારા કામ કરો, દાન આપો, ઇન્ડલ્જન્સ ખરીદો, એ બધા પર જ સવાલ ઊભો કરી દીધો.
એટલે જ જ્યારે એણે 1517માં પેલી 95 થીસીસ બહાર પાડી ઇન્ડલ્જન્સના વિરોધમાં, ત્યારે મોટો હોબાળો થયો.
થયો જ ને. અને પ્રિન્ટિંગ પ્રેસે એ આગમાં ઘી હોમ્યું. લુથરના વિચારો વીજળી વેગે ફેલાયા. પછી પોપ સાથે સંઘર્ષ, એનો બહિષ્કાર, ડાયટ ઓફ વોર્મ્સમાં એનું મક્કમ રહેવું, આ બધું ઇતિહાસ છે. માર્શલ લુથરને એક એવા માણસ તરીકે જુએ છે જેણે અજાણતા એવી શક્તિઓને છૂટી પાડી દીધી જે પછી એના પોતાના કાબૂમાં પણ ન રહી.
લુથરથી શરૂઆત થઈ, પણ પછી તો જાણે વિચારોનો મેળો જામ્યો નહીં, એક નહીં પણ જાત જાતના પ્રોટેસ્ટન્ટ વિચારો ઉભરી આવ્યા. માર્શલ આ વિવિધતાને કેવી રીતે સમજાવે છે?
હા, આ એમનો એક મુખ્ય મુદ્દો છે કે રિફોર્મેશન કોઈ એક જ ચળવળ નહોતી. લ્યુથર પછી તરત જ બીજા નેતાઓ અને વિચારો આવ્યા, જેમ કે સ્વિટ્ઝર્લેન્ડમાં ઝ્વિંગલી, હુલ્ડરિચ ઝ્વિંગલી, એનો અભિગમ થોડો વધુ તાર્કિક હતો.
અને લ્યુથર સાથે એને મતભેદ પણ થયા હતા ને, પેલી પ્રભુ ભોજન યુકેરિસ્ટ વાળી વાત પર.
બરાબર. અને એ મતભેદ એટલો મોટો હતો કે 1529માં માર્બર્ગમાં મળ્યા ત્યારે પણ સમાધાન ન થયું. પ્રોટેસ્ટન્ટ ચળવળ શરૂઆતમાં જ વહેંચાઈ ગઈ.
અને આ તો મુખ્ય પ્રવાહના સુધારકો હતા. આ સિવાય પેલું રેડિકલ રિફોર્મેશન પણ હતું ને, એના બાપ્ટિસ્ટ જેવા લોકો.
હા, ચોક્કસ. એના બાપ્ટિસ્ટ જેવા જૂથોને લાગતું હતું કે લુથર અને ઝ્વિંગલી પૂરતા આગળ નથી વધી રહ્યા. એ લોકો પુખ્ત વયે બાપ્ટિસ્માં માનતા, ચર્ચ અને રાજ્યને સાવ અલગ રાખવા માંગતા, ઘણા તો શાંતિવાદી હતા. જો કે મ્યુન્સ્ટરમાં એમણે હિંસક બળવો પણ કર્યો હતો.
અને પછી આવ્યા જ્હોન કેલ્વિન જીનીવામાં.
હા, જ્હોન કેલ્વિન. એમણે પ્રોટેસ્ટન્ટ વિચારધારાને એક બહુ જ વ્યવસ્થિત બૌદ્ધિક માળખું આપ્યું. એમનું પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ધ ક્રિશ્ચિયન રિલિજન બહુ પ્રભાવશાળી બન્યું. ઈશ્વરની સાર્વભૌમત્વ અને પૂર્વ નિર્ધારણ પ્રીડેસ્ટિનેશન પર એમનો ભાર હતો. કેલ્વિનિઝમનો ફેલાવો ઘણો થયો.
આ બધી વિવિધતા જોતા એ સ્પષ્ટ થાય છે કે એક પ્રોટેસ્ટન્ટ વિચાર જેવું કંઈ નહોતું.
બિલકુલ નહીં.
હવે આ બધા ધાર્મિક વિચારો અને મતભેદોની રમત વચ્ચે રાજકારણ ક્યાં ઊભું હતું? એની ભૂમિકા કેટલી હતી?
માર્શેલ માટે તો રાજકારણ નિર્ણાયક હતું. એટલે કે ધર્મશાસ્ત્ર ગમે તે હોય, પણ કયો વિચાર ટકશે, કયો ફેલાશે, એનો આધાર મોટા ભાગે શાસકોના ટેકા પર હતો. જર્મનીમાં ઘણા રાજકુમારોએ લ્યુથરને ટેકો આપ્યો. કારણો જુદા જુદા હતા. કોઈને ખરેખર લ્યુથરની વાત ગમી, કોઈને સમ્રાટની સત્તા ઓછી કરવી હતી, કોઈને ચર્ચની જમીનો પડાવી લેવી હતી.
એટલે જ પેલો સિદ્ધાંત આવ્યો, ક્યુયુસ રેજિયો ઇયોસ રેલિજિયો, જેનો પ્રદેશ એનો ધર્મ.
હા, 1555ની પીસ ઓફ ઓક્સબર્ગથી એણે શાસકને જ અધિકાર આપી દીધો કે એના રાજ્યમાં કયો ધર્મ ચાલશે. આ બતાવે છે કે ધર્મ અને રાજકારણ કેટલા ગૂંથાવેલા હતા. માર્શલ કહે છે ને, તે સમયે રાજકારણ અને ધર્મ અલગ ક્ષેત્રો ન હતા, તે એક જ વાસ્તવિકતાના જુદા જુદા પાસાઓ હતા.
ઇંગ્લેન્ડનું રિફોર્મેશન આનું ઉત્તમ ઉદાહરણ છે, નહીં? હેનરી 8માની અંગત અને રાજકીય જરૂરિયાતો.
લગ્ન રદ કરાવવા હતા એટલે રોમ સાથે છેડો ફાડી નાખ્યો. શરૂઆતમાં તો એ પોપ વગરનો કેથોલિકવાદ જેવું હતું, પછી ધીમે ધીમે વધુ પ્રોટેસ્ટન્ટ બનતું ગયું.
હવે વાત કરીએ કેથોલિક ચર્ચના પ્રતિભાવની. આ બધા પડકારો સામે એમણે શું કર્યું? શું એ લોકો ખાલી બચાવ જ કરતા હતા? તમે કહ્યું કે માર્શલ કાઉન્ટર રિફોર્મેશનને બદલે કેથોલિક રિફોર્મેશન શબ્દ વાપરે છે.
હા, અને એ મહત્વનો ભેદ છે. માર્શલ બતાવે છે કે કેથોલિક ચર્ચમાં અંદર સુધારાની અને નવીકરણની વાતો તો લુથર પહેલાં પણ ચાલતી હતી. પ્રોટેસ્ટન્ટ પડકારથી એને વેગ મળ્યો, એ વાત સાચી, પણ એ માત્ર પ્રતિક્રિયા નહોતી.
તો શું હતું એમાં?
બે મુખ્ય વસ્તુ થઈ. એક, કાઉન્સિલ ઓફ ટ્રેન્ટ 1545થી 1563 સુધી ચાલી. એમાં કેથોલિક સિદ્ધાંતોને ફરીથી સ્પષ્ટ કરવામાં આવ્યા, પ્રોટેસ્ટન્ટ વિચારોને નકારવામાં આવ્યા, અને ચર્ચના વહીવટ અને પાદરીઓના શિક્ષણમાં સુધારા લાવવામાં આવ્યા.
અને બીજું,
નવા ધાર્મિક સંગઠનો ઊભા થયા. એમાં સૌથી જાણીતા જેસુઇટ્સ એટલે કે સોસાયટી ઓફ જીઝસ ઇગ્નાટિયસ લોયોલાએ સ્થાપના કરી. એ લોકો શિક્ષણ, શિસ્ત અને દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવાના મિશનરી કામ માટે બહુ જાણીતા થયા.
એટલે કેથોલિક ચર્ચ ભાંગી ન પડ્યું, પણ એક રીતે વધારે મજબૂત અને સ્પષ્ટ ઓળખ સાથે બહાર આવ્યો.
હા, એમ કહી શકાય, એક આંતરિક પુનરુત્થાન થયું.
આ બધી મોટી મોટી વાતો થઈ, સિદ્ધાંતો, રાજકારણ, સંસ્થાઓ, પણ સામાન્ય માણસના જીવન પર આ બધાની શું અસર પડી? રોજબરોજની ધાર્મિકતામાં શું ફરક આવ્યો?
અસર તો ઘણી ઊંડી હતી. જે વિસ્તારો પ્રોટેસ્ટન્ટ બન્યા ત્યાં લોકોનો ધર્મ પાળવાનો અનુભવ જ બદલાઈ ગયો. સદીઓથી જે પૂજા થતી હતી, સંતોની મૂર્તિઓ, એમના અવશેષો, ધૂપ, રંગબેરંગી વસ્ત્રો, લેટિનમાં પ્રાર્થનાઓ, એ બધું ગયું.
એની જગ્યાએ શું આવ્યું?
શબ્દ પર ભાર આવ્યો. ઉપદેશ સાંભળવો, પોતાની ભાષામાં બાઇબલ વાંચવું, સાથે મળીને ભજનો ગાવા, આ મુખ્ય બન્યું. ચર્ચમાંથી મૂર્તિઓ, ચિત્રો હટાવી દેવાયા, મઠો બંધ થઈ ગયા, એકદમ સાદગી આવી ગઈ.
અને સામાજિક રીતે કુટુંબ, નૈતિકતા, એના પર શું અસર?
એમાં પણ ફેરફાર થયા. પ્રોટેસ્ટન્ટ પાદરીઓ લગ્ન કરી શકતા હતા એટલે બ્રહ્મચર્યનો નિયમ ગયો, પવિત્ર ગૃહસ્થ જીવનનો આદર્શ આવ્યો. અને હા, બીજો એક મોટો ફેરફાર આવ્યો, સામાજિક શિસ્ત, સોશિયલ ડિસિપ્લિનનો.
એ શું હતું?
એટલે પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક બંને સત્તાવાળાઓએ લોકોના જાહેર અને ખાનગી જીવનમાં નૈતિકતાના નિયમો વધુ કડક બનાવવાનો પ્રયાસ કર્યો. કોણ શું કરે છે, કેવું વર્તન કરે છે એના પર નજર રાખવામાં આવતી. જાદુટોણા, મેલી વિદ્યા જેવી માન્યતાઓ સામે કડક પગલાં લેવાયા. જીવન થોડું વધુ નિયંત્રિત બન્યું.
વાહ, આટલી બધી વિગતો પછી જો આપણે પીટર માર્શલના વિશ્લેષણના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? કયા મુખ્ય મુદ્દાઓ છે?
મને લાગે છે કે 5 મુદ્દાઓ મુખ્ય છે. પહેલો અને સૌથી અગત્યનો, જટિલતા અને પ્રક્રિયા. આ કોઈ એક ઘટના નહોતી, પણ લાંબી ગૂંચવાયેલી અણધારી પ્રક્રિયા હતી. બીજો, અનિચ્છનીય પરિણામો. શરૂઆત એકતા માટે થઈ, પણ પરિણામ આવ્યું ભાગલા અને સંઘર્ષ. માર્શલની પેલી વાત યાદ છે ને? રિફોર્મેશનની સૌથી મોટી વક્રોક્તિ એ છે કે તેણે ધાર્મિક એકતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ દ્વારા ધાર્મિક વિવિધતા પ્રાપ્ત કરી.
હા, બરાબર. ત્રીજો મુદ્દો, પેલો ધર્મ અને રાજકારણનો અતૂટ સંબંધ, એ પણ બહુ સ્પષ્ટ થયું.
ચોક્કસ. ચોથો મુદ્દો, સુધારાની વિવિધતા. કોઈ એક પ્રોટેસ્ટન્ટવાદ નહોતો. લ્યુથરન, કેલ્વિનિસ્ટ, એનાબેપ્ટિસ્ટ બધા જુદા હતા. અને પાંચમો, કેથોલિક સ્થિતિસ્થાપકતા અને સુધાર. કેથોલિક ચર્ચ મરી ન પરવાર્યું, પણ અંદરથી સુધરીને, નવીનીકરણ કરીને ટકી રહ્યું અને મજબૂત બન્યું.
આ મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે, જેમ કે સત્તા અને વિચારધારાનો સંબંધ, અણધાર્યા પરિણામો, વિવિધતાના પડકારો. આ બધું જોતા શું આપણને આજના ભારતમાં કે ગુજરાતમાં જે સામાજિક વૈચારિક ફેરફારો થઈ રહ્યા છે એને સમજવામાં કંઈ મદદ મળે?
સીધી રીતે તો નહીં, પણ પરોક્ષ રીતે ચોક્કસ મળે. જુઓ, ઇતિહાસ આપણને તૈયાર જવાબ નથી આપતો, પણ વિચારવાની દિશા આપે છે. રિફોર્મેશનનો અભ્યાસ એ યાદ અપાવે છે કે મોટા ફેરફારો ક્યારેય સીધી લીટીમાં નથી થતા. હંમેશા જુદા જુદા હિતો હોય છે, પરિણામો ધાર્યા કરતાં જુદા આવે છે, અને જે ઉપરથી દેખાય છે એના કરતાં અંદરની વાસ્તવિકતા વધુ જટિલ હોય છે.
એટલે કદાચ આપણે વર્તમાનને વધુ ધીરસ્થી અને ઊંડાણથી જોતા શીખીએ.
હા, અને માર્શલનું પેલું વાક્ય પણ યાદ રાખવા જેવું છે. રિફોર્મેશન યુરોપ પર લાદવામાં આવ્યું ન હતું, તે યુરોપે પોતાની જાત પર કર્યું હતું. એટલે કે પરિવર્તન હંમેશા બહારથી નથી આવતું, એ સમાજની અંદરની ગતિવિધિઓનું જ પરિણામ હોય છે.
બરાબર. હવે આ બધી ઐતિહાસિક ચર્ચાનો આજના જીવનમાં શું ઉપયોગ? શું આમાંથી કંઈક વ્યવહારો શીખી શકાય?
ઘણું બધું. પહેલું તો ધાર્મિક વિવિધતા અને સહિષ્ણુતા. રિફોર્મેશનના સમયમાં ધર્મના નામે જે ભયંકર લડાઈઓ થઈ અને છેવટે ભલે અનિચ્છાએ સહિષ્ણુતાની જરૂરિયાત સમજાઈ, એ ઇતિહાસ આપણને આજના બહુ ધાર્મિક સમાજમાં સંવાદ અને સાથે રહેવાના મહત્વ વિશે વિચારવા પ્રેરે છે.
સાચી વાત. બીજું, પેલી મીડિયા અને ટેકનોલોજીની અસર. જેમ ત્યારે પ્રિન્ટિંગ પ્રેસે વિચારો ફેલાવ્યા, એમ આજે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા શું કરી રહ્યું છે? એ કેવી રીતે સમાજને જોડે છે અને ક્યારેક તોડે પણ છે, એના પર વિચારવું જોઈએ.
હા, ટેકનોલોજી હંમેશા બેધારી તલવાર હોય છે. ત્રીજું, વિચારધારા અને સત્તાનો સંબંધ. કેવી રીતે વિચારો રાજકીય તાકાત, આર્થિક હિતો અને લોકોના અસંતોષ સાથે જોડાય છે. આ સમજ આપણને આજની રાજકીય અને સામાજિક ચળવળોને વધુ સારી રીતે પારખવામાં મદદ કરે છે.
અને છેલ્લું, કદાચ સૌથી અગત્યનું, વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. માર્શલનું કામ આપણને એ જ શીખવે છે કે કોઈપણ વાતની સરળ એકતરફી વાર્તા સ્વીકારી ન લેવી, સવાલ પૂછવા, જટિલતાને સમજવાનો પ્રયાસ કરવો, અને એ સ્વીકારવું કે કોઈપણ મોટા ફેરફારના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે.
એકદમ સાચી વાત. ઇતિહાસ આપણને ભૂતકાળના અરીસામાં વર્તમાનને વધુ સ્પષ્ટ રીતે જોવાની દ્રષ્ટિ આપે છે.
ખરેખર આ ખૂબ જ મજાની અને વિચારવા જેવી ચર્ચા રહી. મારા માટે તો મુખ્ય શીખે છે કે ઇતિહાસ કેવો વક્રતાપૂર્ણ હોય છે. જે સારા ઉદ્દેશ્યથી શરૂ થાય એનું પરિણામ સાવ ઉલટું પણ આવી શકે, અને કંઈ પણ બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતું.
અને મારા માટે બે વસ્તુઓ ખાસ ધ્યાન ખેંચે છે. એક તો કેથોલિક ચર્ચની ધાર્યા બહારની તાકાત અને સુધારા કરવાની ક્ષમતા, અને બીજું રાજકારણનો રોલ. ધર્મ કેન્દ્રમાં હોવા છતાં રાજકીય પરિબળોએ કેવી રીતે આખી દિશા નક્કી કરી એ ફરી સ્પષ્ટ થયું.
તો આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ. રિફોર્મેશનના આ જટિલ, આકસ્મિક અને સંઘર્ષ ભર્યા ઇતિહાસને સમજવાથી આપણને આજના જટિલ સામાજિક, રાજકીય અને વૈચારિક ફેરફારોને સમજવામાં કેવી રીતે મદદ મળે છે? શું ઇતિહાસ કોઈ ચોક્કસ રસ્તો બતાવે છે, કે પછી ફક્ત વધુ સાવધાન અને વિચારશીલ બનવાનું શીખવે છે?
આ સવાલ પર વિચાર કરવો એ જ કદાચ આ ચર્ચાનો સાચો અર્થ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.